એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક ખૂબ જ રસપ્રદ અને મૌલિક વિચારક આચાર્ય કુંતકના વિચારોની ઊંડી સમજ મેળવીશું. આપણી પાસે કુંતકના જે ત્રણ કાવ્ય માર્ગો છે, સુકુમાર, વિચિત્ર અને મધ્યમ, એનું વિશ્લેષણ કરતો એક અભ્યાસ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે કવિતા રચવાની આ જે અલગ અલગ શૈલીઓ છે, રીતિઓ છે, એની પાછળ કુંતકનો દૃષ્ટિકોણ શું હતો અને આજે પણ એ કેટલો પ્રસ્તુત છે.
હા, કુંતક ખરેખર વિશિષ્ટ છે, કારણ કે તેમણે કાવ્યશૈલીને સમજવાની જે પરંપરાગત રીત હતી ને, જેમાં શૈલીને વૈદર્ભી, ગૌડી એમ ભૌગોલિક પ્રદેશો સાથે જોડવામાં આવતી હતી, તેનાથી સાવ અલગ જઈને એમણે કવિના વ્યક્તિત્વ, એના સ્વભાવને કેન્દ્રમાં રાખ્યો. અને આ એક મોટી વાત હતી જેણે કાવ્યચિંતનને એક નવી જ દિશા આપી.
તો શરૂઆત અહીંથી જ કરીએ. કુંતક પહેલાના આચાર્યો જેમ કે વામન, એ લોકો કાવ્યશૈલીને પ્રદેશ સાથે જોડતા હતા, જેમ કે વિદર્ભ પ્રદેશના કવિઓની શૈલી એટલે વૈદર્ભી.
કુંતકને આ વાત કેમ બરાબર ન લાગી? શા માટે વિરોધ કર્યો? કુંતકનું માનવું હતું કે કાવ્યરચના એ કોઈ પ્રદેશની મિલકત નથી. એમ નહીં કે કોઈ એક જ જગ્યાએ સારી કવિતા બને. ઉત્તમ કવિતા તો ગમે ત્યાં, કોઈ પણ પ્રદેશમાં જન્મી શકે છે. કવિતાનો મુખ્ય આધાર તો કવિની શક્તિ પર છે, એની જન્મજાત પ્રતિભા અને બીજું એણે મેળવેલું જ્ઞાન અને કરેલો અભ્યાસ, જેને શાસ્ત્રમાં વ્યુત્પત્તિ કહે છે.
ઓકે, પ્રતિભા અને વ્યુત્પત્તિ.
હા, અને આ ગુણો કંઈ ભૌગોલિક સરહદમાં બંધાયેલા નથી હોતા. શું એવું કહી શકાય કે કોઈ એક પ્રદેશના બધા જ કવિઓ એક જ સ્ટાઇલમાં લખશે? ના. એટલે કુંતકે કહ્યું કે રચનાનો કોઈ નિશ્ચિત દેશધર્મ ન હોઈ શકે. કાવ્યસર્જન એ ભૌગોલિક નિયતિ નથી, એ તો કવિની આંતરિક ક્ષમતા અને એની કેળવણીનું પરિણામ છે.
બરાબર સમજાયું. જો પ્રદેશ કારણ નથી, તો પછી કવિતામાં આપણને જે આટલું બધું વૈવિધ્ય જોવા મળે છે, કોઈ કવિતા સાવ સરળ લાગે, કોઈ અત્યંત અલંકૃત હોય, કોઈ ભાવ પર ભાર મૂકે, કોઈ બુદ્ધિ પર, એનું કારણ શું? કુંતકે આ શૈલીભેદને કેવી રીતે સમજાવ્યા?
અહીં જ કુંતકની ખરી મૌલિકતા દેખાય છે. તેમણે કહ્યું કે આ શૈલીભેદનું મૂળ કારણ છે કવિસ્વભાવ.
કવિસ્વભાવ?
હા, કવિનો સ્વભાવ. દરેક કવિનો પોતાનો આગવો સ્વભાવ હોય, એની પ્રકૃતિ, એની સંવેદનશીલતા, વિચારવાની રીત બધું અલગ હોય, અને આ જ સ્વભાવ એની રચના શૈલી નક્કી કરે છે. અને કવિ સ્વભાવ તો કેટલા પ્રકારના હોઈ શકે? અનંત.
અનંત, હા, એ વાત સાચી.
એટલે સૈદ્ધાંતિક રીતે જોઈએ તો કાવ્યના માર્ગો, મતલબ કે કાવ્યની શૈલીઓ પણ અનંત હોઈ શકે. આ વાત એ પણ દર્શાવે છે કે કુંતકની આખી વિચારણામાં કવિ પોતે કેટલું કેન્દ્રમાં છે. દરેક કવિ પોતાની રીતે દુનિયાને જુએ છે, અનુભવે છે અને વ્યક્ત કરે છે, અને આ જ દૃષ્ટિભેદ શૈલીભેદ સર્જે છે.
આ મુદ્દો ખરેખર રસપ્રદ છે કે સૈદ્ધાંતિક રીતે તો માર્ગો અનંત હોઈ શકે, તેમ છતાં કુંતકે મુખ્યત્વે ત્રણ જ માર્ગો તારવ્યા. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ. ન બે, ન ચાર, પણ ત્રણ જ. આવું કેમ? શું એમને એવું લાગ્યું કે મોટાભાગની કવિતા આ ત્રણ કેટેગરીમાં આવી જાય છે?
હા, તમે સાચી દિશામાં વિચારી રહ્યા છો. કદાચ કુંતકે અવલોકન કર્યું હશે કે કવિ સ્વભાવોની ભલે ને અનેકવિધતા હોય, પણ કાવ્ય અભિવ્યક્તિની જે મુખ્ય રીતો છે, જે મુખ્ય વલણો દેખાય છે, તે મોટાભાગે આ ત્રણ પ્રકારોમાં સમાઈ જાય છે અથવા તો એની આસપાસ જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ત્રણેય માર્ગોનું વર્ણન તેમણે પોતાના મુખ્ય સિદ્ધાંત વક્રતાના આધારે કર્યું છે.
વક્રતા
એટલે?
વક્રતા એટલે સીધું સાદું કથન નહીં, પણ વાણીનો એવો વિશિષ્ટ, કલાત્મક, ચમત્કૃતિપૂર્ણ પ્રયોગ જે કાવ્યને સામાન્ય વ્યવહારની ભાષાથી અલગ પાડે, કાવ્યની ઓળખ જ વક્રતા છે. અને આ ત્રણેય માર્ગો, ટૂંકમાં કહીએ તો, વક્રતાના અલગ અલગ સ્તર અને પ્રકાર દર્શાવે છે.
સમજાઈ ગયું. એટલે વક્રતાના આધારે આ ત્રણ ભાગ પાડ્યા. તો ચાલો હવે આ ત્રણેય માર્ગોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. પહેલો માર્ગ છે સુકુમાર માર્ગ. આની ખાસિયત શું છે? કુંતકે આનું વર્ણન કઈ રીતે કર્યું છે? સુકુમાર માર્ગનું મુખ્ય લક્ષણ જ એની સુકુમારતા છે, એટલે કે કોમળતા, નાજુકાઈ અને સૌથી વધુ તો સાહજિકતા. આ માર્ગની કવિતા વાંચતા એવું લાગે કે જાણે કવિએ કોઈ ખાસ પ્રયત્ન જ નથી કર્યો, બધું સહેલાઈથી સ્વાભાવિક રીતે રચાઈ ગયું છે. અહીં પ્રયત્નપૂર્વકના કૌશલ્યનો, પેલી કારીગરીનો અભાવ વર્તાય છે.
કુંતક આને સમજાવવા એક સુંદર ઉપમા આપે છે.
કઈ ઉપમા?
એ કહે છે કે જેમ ખીલેલા ફૂલો કે ભરેલા વનમાં ભમરાઓ સહેલાઈથી કોઈપણ જાતની મહેનત વગર વિહાર કરે છે, તેમ કેટલાક કવિઓ આ સુકુમાર માર્ગે સહેલાઈથી ગતિ કરે છે. આ ઉપમા જ કવિ વ્યાપારની સહજ અનાયાસ ગતિ સૂચવે છે, જાણે કવિતા કોઈ વહેતી નદીની જેમ સ્વાભાવિક રીતે પ્રગટ થતી હોય. એટલે કે અહીં કશું ઘડેલું, બનાવેલું, ગોઠવેલું ના લાગે, બધું કુદરતી રીતે આવતું હોય એવું, કોઈ દેખીતો પ્રયત્ન કે કારીગરી નહીં.
હા, તમે બરાબર પકડ્યું. આ માર્ગની રચનામાં શબ્દો અને અર્થો તાજગી ભર્યા, નવા લાગે, પણ એ કવિની પ્રતિભામાંથી જાણે આપોઆપ સ્ફૂરીને આવ્યા હોય તેવું લાગે. જો અલંકારનો પ્રયોગ થયો હોય તો પણ તે બહુ ઓછા હોય અને જાણે સ્વાભાવિક રીતે જ કવિતામાં ગોઠવાઈ ગયા હોય, ઉપરથી ચોંટાડેલા કે ભારરૂપ ન લાગે. અહીં કવિ વસ્તુના બાહ્યરૂપ કે ચમકદમક પર નહીં, પણ તેના આંતરિક રહસ્ય, તેના મૂળ સ્વભાવને પકડીને તેને સહજ રીતે પ્રગટ કરે છે.
બરાબર.
તેના પર કવિની બૌદ્ધિકતાનો કે પાંડિત્ય પ્રદર્શનનો ભાર નથી હોતો. થોડો વિરામ. આ પ્રકારની રચનાઓ સામાન્ય રીતે ભાવપ્રધાન, રસપ્રધાન હોય છે. તેમાં લાગણીઓનો સહજ પ્રવાહ જોવા મળે છે અને એક પ્રકારનું અનાલોચિત સૌંદર્ય, એટલે કે બહુ વિચાર્યા વગર સહજ રીતે પ્રગટેલું સૌંદર્ય હોય છે.
આના કોઈ ઉદાહરણ? કયા કવિઓ આ માર્ગના ગણાય?
કુંતક આ માર્ગના ઉત્તમ ઉદાહરણ તરીકે મહાકવિ કાલિદાસને ગણાવે છે.
કાલિદાસ? હા, એમની રચનાઓમાં સ્વાભાવિક સુંદરતા અને ભાવનાત્મક ઊંડાણ તો છે જ.
બિલકુલ. અને સર્વસેન જેવા બીજા કવિઓનો પણ ઉલ્લેખ કરે છે. એમની રચનાઓમાં જે માધુર્ય, પ્રસાદ ગુણ અને સહેજ રમણીયતા છે, એ જ આ માર્ગની લાક્ષણિકતા છે.
સરસ. હવે વાત કરીએ બીજા માર્ગની, વિચિત્ર માર્ગ. આ નામ જ થોડું કુતૂહલ જગાડે એવું છે. વિચિત્ર એટલે શું? અસામાન્ય. અને આ સુકુમાર માર્ગથી કેવી રીતે જુદો પડે છે? આપે કહ્યું એમ કુંતકે આના માટે પણ એક ધારદાર ઉપમા આપી છે, ખરું ને?
હા, આપી છે. અને એ સુકુમાર માર્ગની ઉપમાથી બિલકુલ વિરોધી છે. જો સુકુમાર માર્ગ ફૂલોના બગીચામાં ભમરાની સહેલી ઉડાન જેવો હોય, તો વિચિત્ર માર્ગ માટે કુંતક કહે છે, જેમ તલવારની ધાર જેવા અત્યંત કઠિન માર્ગ પર શૂરવીર યોદ્ધાઓના મનોરથો, એટલે કે મહત્વાકાંક્ષાઓ જાય છે, તેમ આ વિચિત્ર માર્ગે વિદગ્ધ, એટલે કે ચતુર, કુશળ કવિઓ જાય છે.
ઓહો, તલવારની ધાર જેવો કઠિન માર્ગ.
હા, આ ઉપમા જ સૂચવે છે કે આ માર્ગ સહેલો નથી. એમાં કવિ તરફથી સભાન પ્રયત્ન, પડકાર ઝીલવાની વૃત્તિ અને કૌશલ્યની જરૂર પડે છે. આ માર્ગનું મુખ્ય લક્ષણ છે કાવ્ય રચનાની વિચિત્રતા, એટલે કે અસામાન્યતા, વિલક્ષણતા, ચમત્કૃતિ. અહીં સૌંદર્યનું ઉદ્રેક, એટલે કે વધારો જોવા મળે છે અને તેમાં સભાન કવિકર્મનું, કવિની કારીગરીનું પ્રાબલ્ય હોય છે. અહીં કવિ પોતાની બુદ્ધિ, કલ્પના અને ભાષા પરના પ્રભુત્વનો પૂરેપૂરો ઉપયોગ કરે છે.
ઓ, એટલે અહીં કવિનું કૌશલ્ય, એમની મહેનત, એમની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ આવે. જાણે કવિ બતાવી રહ્યા હોય કે જુઓ, હું ભાષા અને ભાવ સાથે કેવી કેવી રમતો કરી શકું છું.
કંઈક અંશે એવું કહી શકાય. અહીં કવિની પ્રતિભા જ્યારે પહેલીવાર સ્ફૂરે છે, ત્યારથી જ શબ્દો અને અર્થો વક્રતાયુક્ત હોય છે, એટલે કે કલાત્મક, ચમત્કૃતિ ભર્યા અને અપેક્ષિતથી જુદા. વાતને સીધી સાધી રીતે કહેવાને બદલે અત્યંત કલાત્મક, અલંકારો અને ઉક્તિ વૈચિત્ર્ય દ્વારા કહેવાય છે. એક જ સાદા અલંકારથી કવિને સંતોષ નથી થતો, તે અલંકારને પણ વધુ અલંકૃત કરવાની કોશિશ કરે છે.
અલંકારને પણ વધુ અલંકૃત?
હા. કુંતક આને સમજાવવા ફરી એક સરસ દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ સ્ત્રી શરીરને શોભાવવા મોતીનો હાર પહેરે અને પછી તે હારની શોભા વધારવા તેમાં વળી એક કિંમતી મણીનું પદક લગાવે, તેમ અહીં કવિ અલંકારને પણ વધુ સજાવે છે.
વાહ, આ તો શણગાર પર શણગાર થયો. એટલે કે અહીં અલંકારો, શબ્દ રચનાની જટિલતા અને કલાત્મકતાની ભરમાર હોય એમ સમજવાનું.
હા, ઘણું કરીને એવું જ. અને તેનું પરિણામ એ આવે છે કે વસ્તુ કે ભાવ ભલે સામાન્ય હોય, પણ કવિની પ્રતિભા અને કૌશલ્યના બળે તે એક અનોખું, અત્યંત આકર્ષક રૂપ ધારણ કરે છે. તે ખૂબ રમણીય બની જાય છે. પણ ક્યારેક એવું બને કે અલંકારોની આ ભભક અને ચમકની વચ્ચે વસ્તુનો જે મૂળ સહજ સ્વભાવ છે તે થોડો ઢંકાઈ જાય,
એટલે કે અસલિયત થોડી દબાઈ જાય.
હા, એનું સીધું નગ્નદર્શન ન થાય. કુંતક આના માટે પણ એક ઉપમા આપે છે કે જેમ કોઈ સ્ત્રીએ પહેરેલા અત્યંત તેજસ્વી રત્નોના કિરણોથી તેનું શરીર થોડું ઢંકાઈ જાય, તેમ અહીં કલાત્મકતાના આવરણથી વસ્તુનો મૂળ સ્વભાવ થોડો છુપાયેલો રહી શકે છે. આ માર્ગની રચનાઓ ઘણીવાર ધ્વનિપ્રધાન હોય છે, એટલે કે સૂચનાત્મક હોય છે, જેમાં અર્થ સીધો કહેવાને બદલે સૂચિત કરાય છે, અને તેમાં વૈદગ્ધિપૂર્ણ વૈચિત્ર્ય એટલે કે બુદ્ધિપૂર્વકની કૌશલ્યપૂર્ણ વિલક્ષણતા રહેલી હોય છે.
આના ઉદાહરણ કયા કવિઓ છે?
કુંતક આ માર્ગના ઉદાહરણ તરીકે બાણભટ્ટને ગણાવે છે, જેમની શૈલી અત્યંત અલંકૃત, શબ્દાળુ અને જટિલ ગણાય છે.
હા, બાણભટ્ટની કાદંબરી તો જાણીતી જ છે એની જટિલતા માટે.
બરાબર. પછી ભવભૂતિ, જેમની રચનાઓમાં ભાવની સાથે બૌદ્ધિકતાનું તત્વ પણ પ્રબળ હોય છે, અને રાજશેખર જેવા કવિઓનો ઉલ્લેખ કરે છે.
ખૂબ સરસ રીતે સમજાવ્યો. હવે ત્રીજો અને છેલ્લો માર્ગ, મધ્યમ માર્ગ. નામ પરથી જ લાગે છે કે આ કદાચ સુકુમાર અને વિચિત્રની વચ્ચેનો બંનેનો સમન્વય કરતો માર્ગ હશે. ન સાવ સહેજ, ન સાવ અત્યંત કલાત્મક, બરાબર ને?
હા, આપે બરાબર અનુમાન લગાવ્યું. મધ્યમ માર્ગ એટલે જ જ્યાં સુકુમાર માર્ગની સાહજિકતા અને વિચિત્ર માર્ગની કલાત્મકતા એટલે કે કૌશલ્ય, આ બંને તત્વો એકબીજામાં ભળી ગયેલા હોય. ક્યારેક એવું લાગે કે આ બંને તત્વો એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે, પણ અંતે તે સમાન ભાવે એક સંતુલિત રૂપે રચનામાં જોવા મળે. આ માર્ગમાં કવિની નૈસર્ગિક પ્રતિભાની રમણીયતા પણ હોય, અને તેણે અભ્યાસ અને પ્રયત્નથી કેળવેલા કૌશલ્યની રમણીયતા પણ હોય. તે સુકુમાર માર્ગ જેવો સાવ અપ્રયત્નલબ્ધ નથી લાગતો, તેમ વિચિત્ર માર્ગ જેવો અત્યંત પ્રયત્નસાધ્ય અને કારીગરીવાળો પણ નથી લાગતો. બંનેનું મિશ્રણ,
બેલેન્સ. અનુદાહરણ શું છે? કુંતકે આ માર્ગને કેવી રીતે સમજાવ્યો છે? કોઈ ઉપમા આપી છે?
હા, કુંતક આ માર્ગ માટે પણ એક ઉપમા આપે છે. જેમ રસિક લોકો સુંદર અને સાથે સાથે કુશળતાપૂર્વક તૈયાર કરાયેલા વસ્ત્ર પરિધાનથી પ્રસન્ન થાય છે, તેમ આ મધ્યમ માર્ગે કેટલાક કવિઓ જાય છે.
વસ્ત્ર પરિધાન.
હા, અહીં સુંદર શબ્દ સુકુમારતા, સાહજિક સૌંદર્ય તરફ, અને કુશળતાપૂર્વક શબ્દ વિચિત્રતા, કૌશલ્ય, કારીગરી તરફ ઇશારો કરે છે. જેમ કોઈ સારો પોશાક હોય તેમાં કાપડની સ્વાભાવિક સુંદરતા પણ હોય, અને તેની સિલાઈ કાપણીની કુશળતા પણ દેખાતી હોય, અને બંને મળીને એક આકર્ષક પ્રભાવ ઊભો કરે, તેમ આ માર્ગની કવિતામાં સહજતા અને કૌશલ્ય બંનેનું સંતુલિત મિશ્રણ જોવા મળે છે. આ ઉદાહરણ પણ સહજ અને વિદગ્ધ બંને પ્રકારના કવિ વ્યાપારનો સંકેત આપે છે.
અને આના કવિઓ કોણ?
કુંતક આ માર્ગના કવિઓ તરીકે માતૃગુપ્ત, માયુરાજ, મંજીર જેવા નામો ગણાવે છે. કદાચ તેમની રચનાઓમાં તે સમયના વાચકોને સુકુમાર અને વિચિત્ર બંને માર્ગોના તત્વોનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ જોવા મળતું હશે.
તો કુંતકના આ ત્રણેય માર્ગો, સુકુમાર, વિચિત્ર અને મધ્યમની આ ચર્ચા પરથી આપણે શું મુખ્ય તારણ કાઢી શકીએ? કુંતકના સમગ્ર વિશ્લેષણનો ભાર શેના પર છે? એમના અભિગમને શું કહી શકાય?
એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કુંતકનો મુખ્ય ભાર કવિકર્મ પર છે.
કવિકર્મ એટલે?
એટલે કે કવિ જે રીતે રચના કરે છે તે પ્રક્રિયા, એ પ્રક્રિયાના પરિણામે જે શબ્દ અને અર્થ, શબ્દાર્થ નિષ્પન્ન થાય છે તે, અને એ શબ્દાર્થમાં રહેલું વિશિષ્ટ સૌંદર્ય જેને તે વક્રતા કહે છે તેના પર છે. તે વારંવાર કવિની પ્રતિભા, તેના સ્ફુરણ, તેની વ્યુત્પત્તિ અને તેના દ્વારા સર્જાયેલી કૃતિની લાક્ષણિકતાઓની જ વાત કરે છે. આ દૃષ્ટિએ તેમના અભિગમને વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કહી શકીએ.
મતલબ કે કાવ્યરૂપી વસ્તુ પર, કૃતિ પર કેન્દ્રિત છે.
બરાબર? તે કવિની પ્રતિભા અને તેના દ્વારા સર્જાયેલી કલાકૃતિના સૌંદર્યને, તેની વક્રતાને, તેના માર્ગને સમજવાનો અને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરે છે, નહીં કે ફક્ત પ્રદેશના આધારે લેબલ લગાવવાનો. કવિ અને તેની કૃતિ જ તેના વિશ્લેષણના કેન્દ્રમાં છે.
આ ચર્ચા ખરેખર ખૂબ રસપ્રદ રહી અને કવિતાને જોવાની, સમજવાની એક નવી જ દૃષ્ટિ મળી. કુંતકનો કવિ સ્વભાવવાળો મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. શ્રોતાઓ માટે એક વિચાર સાથે છોડી જઈએ. કુંતક કહે છે કે કવિનો સ્વભાવ કાવ્યનો માર્ગ નક્કી કરે છે. તો શું એવું ન બની શકે કે આપણો, એટલે કે વાચક કે શ્રોતાનો સ્વભાવ પણ કાવ્યના આસ્વાદને અને તેના અર્થગ્રહણને અસર કરતો હોય?
હા, એ શક્ય છે.
કોઈ વાચકને સુકુમાર માર્ગની સહેજતા, સરળતા વધુ ગમે તો કોઈકને વિચિત્ર માર્ગનું કૌશલ્ય, તેની ચમત્કૃતિ વધુ આકર્ષે. કદાચ આપણે પણ અજાણતા જ આપણી રૂચિ પ્રમાણેના માર્ગને કવિતા તરફ વધુ ઢળતા હોઈશું. આજના સમયમાં પણ શું આપણે ફિલ્મો, સંગીત કે પુસ્તકો પસંદ કરતી વખતે અજાણતા જ આપણા સ્વભાવને અનુકૂળ માર્ગ નથી શોધતા હોતા?
આ ખરેખર વિચારવા જેવો અને ખૂબ પ્રસ્તુત મુદ્દો છે. કુંતકની આ માર્ગ વ્યવસ્થા માત્ર પ્રાચીન સંસ્કૃત કવિતાનું વિશ્લેષણ નથી, પણ તે કાવ્યસર્જન અને કાવ્યાસ્વાદના કેટલાક સાર્વત્રિક સિદ્ધાંતો તરફ ઇશારો કરે છે. જેમ કવિનો સ્વભાવ તેની શૈલી ઘડે છે, તેમ વાચકની સંવેદનશીલતા, રુચિ અને અપેક્ષાઓ પણ તેના આસ્વાદને અને મૂલ્યાંકનને ચોક્કસપણે પ્રભાવિત કરે છે.
બિલકુલ. તો કુંતકના કાવ્યમાર્ગો પરની આ ઊંડી ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.
આશા રાખીએ કે કવિતાના વિવિધ સ્વરૂપો અને શૈલીઓને સમજવામાં કુંતકનો આ કવિ કેન્દ્રી અને કૃતિ કેન્દ્રી દૃષ્ટિકોણ શ્રોતાઓને ઉપયોગી નીવડશે અને તેમના કવિતાના આસ્વાદને વધુ સમૃદ્ધ બનાવશે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.